તારીખ 15/4/1993 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 104 અને 105 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52
104 શરૂઆત ફરીથી કરીએ. થોડું ચાલ્યું છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુભ ક્રિયા તથા અશુભ ક્રિયા સર્વ નિષિદ્ધ કરી તો મુનીશ્વર કોને અવલંબે છે, શું પ્રકરણ છે, પુણ્ય પાપનો આ અધિકાર છે. જગતમાં પાપનો ત્યાગ કરવા યોગ્ય છે અને પુણ્ય કાર્યો કરવા યોગ્ય છે એવી પ્રચલિત માન્યતા છે જગતની. એની સામે જૈન દર્શનની જે વિશિષ્ટ ઉપદેશ છે એ આ અધિકારની અંદર આચાર્ય મહારાજે દર્શાવ્યો છે. તો આચાર્ય મહારાજે આગળ એમ કહ્યું કે જેવી રીતે શુભ ક્રિયાનો નિષેધ કરીએ છીએ, મનાઈ કરીએ છીએ અશુભ ક્રિયાની, પાપની, એવી જ રીતે પુણ્યરૂપ શુભ ક્રિયાનો પણ અમે નિષેધ કર્યો છે. ત્યારે એની સામે પ્રશ્ન ઉઠાવ્યો કે જે મુનિઓ છે એ તો પ્રત્યક્ષપણે પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણોનું પાલન કરે છે, એ તો શુભ ક્રિયાને અવલંબતા જોવામાં આવે છે. હવે જો મુનિઓ શુભ ક્રિયાને નહીં અવલંબે તો પછી અશુભ ક્રિયાને તો એ અવલંબે નહીં. અવલંબે એટલે આધાર લેવો,
બરોબર.
તો પછી મુનિઓ શું કરશે? હવે અશુભ ક્રિયાનો આધાર તો લેવાશે નહીં, શુભ ક્રિયા પણ એ છોડી દે તો પછી કોને અવલંબે, કોને આધારે એમનું જીવન ચાલશે, એમનું પરિણમન ચાલશે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેનું આમ સમાધાન કરવામાં આવે છે કે સર્વસ્મિન સુકૃત દુરુતે કર્મણી નિષિદ્ધે. સર્વસ્મિન એટલે બધા જ, સમગ્ર, આમૂલાગ્ર, સમગ્ર કહો કે આમૂલાગ્ર કહો, મૂળ માંથી, કઈ બાકી રાખીને નહીં, મૂળમાં પણ પુણ્ય બાકી રાખીને નહીં એમ કે છે, મૂળમાં નહીં એમ કે છે. આ મૂલાગ્ર કરીને મૂળથી ઉડાડવાની વાત છે. વ્રત સંયમ તપરૂપ ક્રિયા એટલે કે શુભ ઉપયોગ રૂપ પરિણામ, અથવા એને શુભ ઉપયોગ રૂપ પરિણામ કહો કે એને વ્રત સંયમ તપની ક્રિયા કહો, તે સુકૃત છે એટલે પુણ્ય છે. દુરિત એટલે પાપ, દુષ્કૃત કહો કે દુરિત કહો. વિષય કષાય રૂપ ક્રિયા, પંચેન્દ્રિયના ભોગ ઉપભોગ રૂપ જે વિષય કષાયની ક્રિયા છે, અથવા અશુભ ઉપયોગ અને સંક્લેશ પરિણામ કહો, તીવ્ર કષાયના સંક્લેશ પરિણામ કહો, એવા બંને પ્રકારના કાર્યરૂપ મોક્ષ માર્ગ નથી એવું માનતા થકા, એ બંને મોક્ષનો માર્ગ નથી પણ બંને બંધનો માર્ગ છે. માર્ગ એટલે ઉપાય અહીંયા લેવો, માર્ગ એટલે ઉપાય. મોક્ષનો ઉપાય નથી, પાપ તો મોક્ષનો ઉપાય નથી, પુણ્ય પણ મોક્ષનો ઉપાય નથી. મોક્ષનો ઉપાય નથી પણ બંધનો ઉપાય છે બંને, એમ માનતા થકા કિલ નિષ્કર્મે પ્રવર્તે, નિશ્ચયથી સૂક્ષ્મ સ્થૂળ રૂપ અંતરજલ્પ બહિર્જલ્પ રૂપ સમસ્ત વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રકાશરૂપ વસ્તુ મોક્ષ માર્ગ છે એવું, એક રૂપ એવો જ છે એવું નિશ્ચયથી ઠરાવતા થકા ખરેખર સંસાર શરીર ભોગથી વિરક્ત થઈને ધારણ કર્યું છે, યતિપણું એટલે મુનિપણું જેમણે, તેઓ આલંબન વિના શૂન્ય મને એ વાતો નથી. શું કહ્યું કે મુનિઓ શું કરશે તો પછી? તો અમે કહીએ છીએ શું કરશે, કે કઈ શૂન્ય મન વાળા નહીં થાય અથવા શૂન્ય પરિણામ વાળા નહીં થાય. આ પ્રશ્ન શેમાંથી ઉત્પન્ન થયો છે? કે જગતમાં પુણ્ય અને પાપ સિવાય ત્રીજી જાતના કોઈ પરિણામ છે એની ખબર નથી. બે જ પરિણામનો પરિચય છે જગતના જીવોને, કાં પાપના પરિણામનો અને કાં પુણ્યના પરિણામનો. બે જ પ્રકારના પરિણામનો ત્યાં પરિચય છે. એટલે ત્રીજા પ્રકારના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માના અવલંબને શુદ્ધ પરિણામ, પુણ્ય પાપ રહિત શુદ્ધ પરિણામ એ મોક્ષ માર્ગના અને મોક્ષના કારણરૂપ પરિણામ છે, મોક્ષના ઉપાયરૂપ પરિણામ છે, એવું જગતમાં પ્રચલિત નથી. મોક્ષ માર્ગથી જગત અજાણ્યું છે એમાંથી આ પ્રશ્ન ઉઠ્યો છે. કે બે પ્રકારના પરિણામ હોય તો કરશે શું, મુનિઓ શું કરશે? તો કે છે ત્રીજી જાતના પરિણામ છે કરા. એ પરિણામ કેવા છે? કે ખરેખર તે સૂક્ષ્મ સ્થૂળ રૂપ સમસ્ત વિકલ્પોથી રહિત છે. સ્થૂળ વિકલ્પ તો એમાં નથી, પણ સૂક્ષ્મ વિકલ્પ પણ એમાં નથી. કેવા હોય છે તે સ્થૂળ સૂક્ષ્મ વિકલ્પો? કે સ્થૂળ વિકલ્પને બહિર્જલ્પ કહેવામાં આવે છે અને સૂક્ષ્મ વિકલ્પને અંતરજલ્પ કહેવામાં આવે છે. વિકલ્પ કહો કે જલ્પ કહો, બંને એક જ છે. શું? એ સમસ્ત વિકલ્પોથી રહિત એટલે નિર્વિકલ્પ, સમસ્ત વિકલ્પોથી રહિત એટલે નિર્વિકલ્પ. શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રકાશ રૂપ વસ્તુ, શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રત્યક્ષ વસ્તુ, પ્રકાશરૂપ વસ્તુ એટલે પ્રત્યક્ષ વસ્તુ, કેમ કે પ્રકાશ શક્તિ છે એ સ્વસંવેદનમય છે એટલે એમાં પ્રત્યક્ષતા છે. નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રત્યક્ષ વસ્તુ મોક્ષ માર્ગ છે, એટલે એનું અવલંબન લેવું તે મોક્ષ માર્ગ છે એમ. એવું એકરૂપ એવું જ છે. શું? મોક્ષ માર્ગનું પરિણમન એકરૂપ એવું જ છે એવું ખરેખર ઠરાવતા થકા, એટલે એવું સિદ્ધ કરતા થકા ખરેખર મુનિઓને, મુનિઓનો વ્યાખ્યા કરે આપણે રાજમલજીએ, કે મુનિ કોને કહેવા? કે સંસાર શરીર ભોગથી વિરક્ત થઈને જેણે ધારણ કર્યું છે યતિપણું, મુનિપણું, જે સંસાર ભોગથી, સંસારથી વિરક્ત છે, શરીરથી વિરક્ત છે અને ભોગ, ભોગ એટલે વિષયોથી પણ જે વિરક્ત છે, એવા વિરક્ત થઈને જેણે યતિપણું ધારણ કર્યું છે, તેઓ કાંઈ આલંબનથી શૂન્ય નથી, તેઓ કાંઈ પુણ્ય પાપ વિના ના થાય તો એને શુદ્ધ ચૈતન્ય માત્રનું આલંબન ન મળે અને આલંબન વિનાના શૂન્ય મનસ્ક થઈ જાય, શૂન્ય મનવાળા થઈ જાય, એવું કાંઈ નથી, એવું તો નથી. એમનું પરિણમન શુદ્ધ ચૈતન્યના આશરે આત્માની શાંતિ અને આત્માના આનંદ રૂપ હોય છે. શૂન્ય નથી પણ આત્માની આત્માના આનંદ રૂપ હોય છે. શૂન્ય તો બિલકુલ નથી જ એમ લેવું. શું? આ મુનિ પણ જે લીધું ને એમાં લોકો એમ વિચારે છે કે ત્યાગ કર્યો એટલે મુનિ પણ થયું, અને એટલા માટે બાહ્ય પદાર્થોનો, પંચેન્દ્રિયના વિષયોનો ત્યાગ કરીને દીક્ષા લીએ એટલે થાય એવું માને છે. પણ એ બહારનો દેખાવ ફેરફાર થયો છે, અંદરની વાત કોઈ તદ્દન બીજી છે. હવે એ મુનિ પણ કેવી રીતે આવ્યું છે એનું મૂળ તપાસવું જરૂરી છે. એમાં વિચાર ત્યાગ સંબંધીનો છે, અને ત્યાગ કરનાર એવા ત્યાગીનો છે. શું? તો જે ત્યાગ કરે છે તેને આપણે ત્યાગી અથવા મુનિ કહીએ છીએ. એના બે પ્રકાર છે, એક ઓઘ સંજ્ઞાએ અને એક જ્ઞાનપૂર્વક ત્યાગ કરે છે અથવા જ્ઞાનપૂર્વક પોતાની અવસ્થા વિતરાગી કેળવે છે. વિતરાગી અવસ્થા જ્ઞાનપૂર્વક કેળવાય છે, ઘડાય છે, અને વિષયોના સ્વભાવમાં પણ વિષયોથી વિરક્ત રહી શકે છે, અને એ વિરક્તતા વધતા પછી વિષયોના ગ્રહણ ત્યાગનો વિકલ્પ અને વિકલ્પ અનુસાર બાહ્ય ક્રિયાનો અભાવ થાય છે, ઉત્પન્ન થતા નથી. એવો જે ત્યાગ, એ ત્યાગ યથાર્થ છે. એ સિવાય બીજી રીતે થયેલો ત્યાગ તે યથાર્થ નથી. જેમ કે કોઈ માણસ કોઈ પદાર્થથી ટેવાયેલો છે ત્યારે એને એમ લાગે છે કે આના વગર મારે નહીં ચાલે. પછી એ પદાર્થ વગર રહેવાની, જીવવાની ટેવ પાડે ત્યારે એટલો બધો ભૂલી જાય છે કે એને યાદ કરે ભૂતકાળને કે મારે આના વગર હાલતું નહોતું, હવે મને સ્મરણ પણ એનું થતું નથી, એટલો સરસ મેં ત્યાગ કર્યો. એ ત્યાગ ખરેખર ત્યાગ નથી, ઓઘ સંજ્ઞાએ એને ત્યાગ માન્યો છે. ભાઈ આવ્યા હતા આપણે માંચનમાં, આવ્યા હતા પેલા નાણાવટીમાં, મારે અમુક ચીજ વગેરે ચાલતું નહોતું, હવે સ્મરણ પણ મને થતું નથી, કે આટલી બધી દ્રઢતા મેં કેળવી લીધી. ખરેખર ટેવાઈ જાય છે, કોઈ પણ પરિસ્થિતિથી જીવ ટેવાઈ જાય છે, એનું નામ ત્યાગ નથી. પર પદાર્થની અનુપસ્થિતિમાં તેના પરિણામ ન થાય એવી ટેવ પડી જાય એનું નામ ત્યાગ નથી. ત્યાગ કેવી રીતે યથાર્થપણે ઉત્પન્ન થાય છે કે તે જ પદાર્થોના સદભાવમાં, તે પદાર્થોમાં સુખ નથી એવા જ્ઞાનપૂર્વક, એવા અનુભવ જ્ઞાનપૂર્વક, જ્ઞાનપૂર્વક એટલે એવા અનુભવ જ્ઞાનપૂર્વક એ પદાર્થની હૈયાતીમાં જ એ પદાર્થની આસક્તિ ન થાય, એ પદાર્થમાંથી પહેલા સુખ બુદ્ધિનો ત્યાગ થાય, પછી એ પદાર્થ હોવા છતાં એની આસક્તિનો ત્યાગ થાય, અને વિતરાગતા ઉત્પન્ન થઈને એના વિકલ્પનો અભાવ થાય, વિકલ્પનો અભાવ થયા પછી વિકલ્પ અનુસાર ક્રિયાનો પણ અભાવ થાય, ત્યારે એને ત્યાગ કહેવામાં આવે છે. થોડું વિચાર આવ્યા કરતો હતો, મુનિઓ શબ્દ આવ્યો અને પછી સંસાર ભોગ શરીરથી ઉદાસીન શબ્દ લીધો, એટલે કેવી રીતે પણ આ મુનિ થયા ત્યારે સ્પષ્ટ કરીએ. એનું વિચારમાં સ્પષ્ટ નહોતો આવતો, આ તો વાંચન સ્વાધ્યાય કરીએ એટલે સ્પષ્ટ થઈ જાય, અરસ પરસ તમને મને બંનેને સ્પષ્ટ થઈ જાય. શું કે ત્યાગ કેવી રીતે થાય છે મુનિઓને કે જ્ઞાનીઓને? જ્ઞાનીઓને પંચમ ગુણ સ્થાનથી દેશ ત્યાગ, અમુક ભાગે ત્યાગ શરૂ થાય છે. મુનિ દશામાં એ જ જ્ઞાનીને સર્વસ્વ ત્યાગ થાય છે, અસંગ દશા ઉત્પન્ન થાય છે બારમાં, અંતરબાહ્ય અસંગ દશા. પણ કેવી રીતે થઈ? કે એ વિષયોના સદભાવમાં એમનો ભીષ્મ પુરુષાર્થ હોય છે. શું?
ભીષ્મ પુરુષાર્થ.
ઉદય આવે અને ઉદય આવે છતાં એ ઉદયમાં ન જોડાય, અને એ નહીં જોડાવા માટેનો પુરુષાર્થ છે, એ એમનો પુરુષાર્થનું ખરેખર પરાક્રમ છે. એ પુરુષાર્થનું ખરેખર પરાક્રમ છે, અને એ પરાક્રમ કરીને આગળ વધીને વિકલ્પનો અભાવ કર્યા પછી એ ક્રિયાનો વિષય, કશાયની ક્રિયાનો અભાવ થયો, એને મુનિ દશાનો યથાર્થ ત્યાગ કહેવામાં આવે છે. પણ એવી રીતે વિષયોના સદભાવમાં તો સુખ બુદ્ધિ ટળી ન હોય, અને એ સુખ બુદ્ધિ ઊભી રહી જાય અને પદાર્થનો ત્યાગ કરીને એ ત્યાગથી ટેવાઈ જાય, એના અભાવથી જીવન જીવવા માટે ટેવાઈ જાય, માટે એને ત્યાગ કર્યો છે. એ ખરેખર ત્યાગ નથી. એમ કે અમને વિચારે આવતો નથી, હવે અમે એટલા દ્રઢ થઈ ગયા છીએ એના ત્યાગમાં કે અમને વિચાર પણ આવતો નથી, વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી, તો પણ તે યથાર્થ ત્યાગ નથી. કેમ કે એ વિષય ગ્રહણ ન કર્યો પરિણામે, તો પરિણામે શું ગ્રહણ કર્યું? કેમ કે વિષય ગ્રહણ કરવો તો એ અશુભ પરિણામ છે, તો વિષય ગ્રહણ નો અભાવ કરીને શુભ પરિણામ કર્યા તો એમાં કઈ મોક્ષ નો માર્ગ થયો નથી, મોક્ષ નો ઉપાય નથી થયો. માટે એવા ત્યાગને અહીંયા યથાર્થ ત્યાગ કહેતા નથી. પણ એ વિષય કષાયને વિષયને ગ્રહણ કરવાના પરિણામ નહીં થતા, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ગ્રહણ કરવાના જે પરિણામ થયા એ મોક્ષ નો ઉપાય છે, અને એને યથાર્થ ત્યાગ કહેવામાં આવે છે. ત્યાગ તો નાસ્તી સૂચક પરિણામ છે, ત્યાગ છે એ નાસ્તી સૂચક પરિણામ છે. નાસ્તી કરી તો અસ્થિ શેની થઈ, આ સવાલ છે. નાસ્તીનું મૂલ્યાંકન અસ્થિપૂર્વક કરવામાં આવે છે, અસ્થિ વિના નાસ્તીનું મૂલ્યાંકન યથાર્થ હોઈ શકે નહીં, આમ છે ખરેખર. ત્યાગ કર્યો છે, ત્યાગ જ નથી ખરેખર તો. ઓગ સંજ્ઞા એને જે ત્યાગ કર્યો છે એ ત્યાગ ની ભ્રમણામાં છે, ત્યાગ નથી પણ ત્યાગ ની ભ્રમણામાં છે, અને એ જરા પણ મોક્ષ માર્ગમાં નથી, પૂરેપૂરો સંસાર માર્ગમાં છે. કેમ કે પરપદાર્થની સુખ બુદ્ધિ ગઈ નથી અને આત્મામાં મારું અનંત સુખ ભરેલું છે એવી આત્મબુદ્ધિ થઈ નથી. બહુ સ્પષ્ટ વાત છે. હા, એ પછી એવી રીતે ત્યાજ થઈ જાય કેળવાય તો ઈ ત્યાજ હાચો, કે વિકલ્પ જ ન ઉત્પન્ન થાય એને ત્યાજ કહેવાય. એને ખરેખર ત્યાગ કરતા એને ત્યાજ થઈ ગયું, કે એને વિકલ્પ જ નથી પછી એનો. પણ એ સમ્યક પ્રકારે સમજાય નહીં. ધર્મ માને તો ગ્રહિત મિથ્યાત કરો, એનાથી આત્મકલ્યાણ માને, એનાથી ધર્મ માને તો એને ગ્રહિત મિથ્યાત થાય. પણ શુદ્ધ ચૈતન્યનો અવલંબન લે તો એને અગ્રહિત નથી, ગ્રહિત તો નથી પણ અગ્રહિત પણ નથી એને તો. એટલે મુનિઓ તો એવા છે. કેવા છે મુનિઓ? કે જેણે શુદ્ધ ચૈતન્ય તત્વનું અવલંબન લીધું છે અને તે અવલંબન પૂર્વક જે સંસાર શરીર અને ભોગથી વિરક્ત થયા છે, એવા જે મુનિઓ છે તે કેવા છે? કે તદાહી એષામ જ્ઞાનમ સ્વયં શરણમ. બહુ સારું પદ લીધું છે. શું? તદા, ત્યારે, જે કાળે એવી પ્રતીતિ આવે છે. હવે મૂળ વિષય લીધો, કે જે કાળે એવી પ્રતીતિ આવે છે કે અશુભ ક્રિયા મોક્ષ માર્ગ નથી, શુભ ક્રિયા પણ મોક્ષ માર્ગ નથી, તે કાળે નિશ્ચયથી તે મુનીશ્વરોને જ્ઞાનમ સ્વયં શરણમ, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે. જો જ્ઞાનને શુદ્ધ સ્વરૂપ કહી દીધું છે, ઉપયોગ શુદ્ધાત્મા છે ને, જ્ઞાન શબ્દ લીધો ને, ઉપયોગ શુદ્ધાત્મા. સમયસારની આ પદ્ધતિ છે, આત્માને જ્ઞાન જ કહે છે. શું? લંબી ચર્ચા ચાલે છે. આપણે ચાલતા અધિકારમાં, કરતા કર્મ અધિકારમાં એ વિષય લીધો છે. શું કે આ રીતે અહીંયા ઉપયોગ રૂપ આત્મા આમ કરે છે. પછી 81, 82, 83માં ત્યારે પછી ભેદ જ્ઞાન કરે તો એ બીજો ભાવ કરતો નથી, એવો ઉપયોગ શુદ્ધ આત્મા કરે. તો આત્મા એમ કરવાને બદલે હારે ઉપયોગ શબ્દ લગાડે છે. શું ઉપયોગ સ્વરૂપ આત્મા છે એમ કેવું છે? આત્માને જ્ઞાનથી જ ઓળખાવો છે, જ્ઞાનપૂર્વક જ આત્માનું ગ્રહણ કરાવવું છે. આત્મા આત્મા કહેતા આત્મા એટલે શું? પણ કે ઉપયોગ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે, વિનાયક સ્વરૂપે આત્મા તે આત્મા છે. અને એ જ અનાદિ મિથ્યા દ્રષ્ટિને અથવા સમ્યક સમીપ અનુભવ સમીપ આવેલા પાત્ર જીવને એ સૌથી વધુ સાનુકૂળ ઉપદેશ પદ્ધતિ છે. આચાર્ય મહારાજની આ અનુભવ સિદ્ધ, પોતે પોતાના અનુભવથી સિદ્ધ કરીને આ શૈલી સમયસારમાં મૂકી છે એમને. આ શૈલીથી આખું સમયસાર શાસ્ત્ર લખ્યું છે. જ્ઞાન તે આત્મા. ઉપયોગ સ્વરૂપે આત્મા એમ લેવું, જ્ઞાન સ્વરૂપે આત્મા એમ લેવું. શું સરળ જે રીતે થાય તે રીતે કહેવું છે. આ તો કથન ની વાત ચાલે છે ને, કથન પદ્ધતિ ની શૈલી ની વાત ચાલે છે. સમયસાર ની એક શૈલી છે. આત્મા ત્રિકાળી બતાવવા છતાં પર્યાય પ્રધાનતાથી બતાવે છે. એટલે તો બીજી ગાથાનો સંદર્ભ લીધો, ગાથા અહીંયાથી શરૂ કરી કે જે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે તેને અમે સ્વસમય કહીએ. જેના દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ આત્મામાં સ્થિત છે એને સ્વસમય કહીએ એમ કહેવાના બદલે, જેનો આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે એને સ્વસમય કહીએ. શું એમ શું કરવા લીધું? કે એમ જ એને સમજવું સહેલું પડે એવું છે. એમ કે એક સંસારનો દ્રષ્ટાંત લઈએ કે ભાઈ કોઈ સ્ત્રીને એનો પુત્ર છે એ એટલો બધો એને વાલો છે, એટલો બધો પ્રિય છે. શું માતૃપ્રેમ એટલો બધો એને બેહદ છે. શું કે એને બચાવવા માટે પોતાનો જાન દેવા તૈયાર થઈ જાય. શું કોઈ મારવા આવે ને એમ કે ભાઈ બે માંથી એક ને તો મારશું તે, તો મને મારો, તમે એને રવા છોડી દો એમ કે. બરાબર તેને એમ કહેવાય કે ભાઈ એ દીકરો, એનો દીકરો નહોતો પણ એ એનો આત્મા હતો. શું કહેવાય? હવે સમજાય છે પ્રેમ શું ચીજ છે? એને સમજાવવા માટે શું કીધું? માતૃપ્રેમ ને સમજાવવા માટે શું કીધું? એ એનો પુત્ર નહોતો, એ જ એનો આત્મા હતો. કેમ કે એને કઈક એનું માથું દુખે તો આનું માથું દુખે. શું તો એ બતાવવા માટે એમ અહિયાં સ્વરૂપ બતાવવું છે. બતાવવું છે તો સ્વરૂપ, પણ આત્માકાર પરિણામથી આત્મા બતાવો છે. કેમ કે એ પ્રગટ વ્યક્ત દશા છે. જીવ વ્યક્તતાને ઓળખે છે, અવ્યક્તતાને ઓળખતો નથી. શું સ્થિતિ છે મિથ્યાત્વ અવસ્થામાં? કે પ્રગટને ઓળખે છે, અપ્રગટને ઓળખતો નથી. ને અપ્રગટ આ એક એવી ચીજ છે કે અપ્રગટ ચીજની જો અનુમાન કે કલ્પના કરે તો ગ્રહિત મિથ્યા થાય. કેમ કે વસ્તુ કોઈ અચિંત્ય અને અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ચિંતવનથી, ઇન્દ્રિયથી, મનથી એની કલ્પના કરવા યોગ્ય નથી, ગ્રહિતમાં ચાલ્યું જવાય છે. એટલે એને સિદ્ધુ પ્રગટ અવસ્થાથી સ્વરૂપાકાર પરિણમનથી સ્વભાવ વ્યક્ત સ્વભાવથી અવ્યક્ત સ્વભાવને દર્શાવવામાં આવે છે. આ સમયસારની શૈલી છે અને એટલે 47 47 શક્તિની પરિભાષા એના શુદ્ધ પરિણમનથી કરી છે. શુદ્ધ પરિણમનથી કરી છે, ચર્ચામાં આપણે લીધું હતું. બહારમાં કહીએ તો અંદરમાં સ્વાનુભવ આધારિત છે, પણ બહારમાં કહીએ તો આચાર્યોના જે પરમાગમો છે એ શૈલી એમને પરણમી ગઈ છે. જ્ઞાનીઓને આચાર્યનો ઉપદેશ પરણમી ગયો છે, પછી પોતાને એટલું પરણમી રૂચો છે એટલો કે પરિણામ આવી દીધો છે, તો પોતાની કૃતિમાં પણ એ વિષય એવી જ રીતે પછી બહાર મૂકે છે. શું કહે છે કે મુનીશ્વરોને શું આલંબન છે ને શું શરણ છે, કે જ્ઞાનમ સ્વયં શરણમ. જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ સહજ જ એનું આલંબન છે, અથવા એ પરિણમન શૂન્ય મન વાળું નથી પણ, શૂન્ય મનસ્ક નથી, શૂન્ય થયેલું નથી પણ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપનો જ્ઞાનાનુભવ, જ્ઞાનાનુભવમાં આનંદનો અનુભવ, આત્માની શાંતિનો અનુભવ, આત્માનંદનો અનુભવ, એ આત્મસુખનો અનુભવ એ આવી જાય છે. એ સહજ જ ભરેલું છે, એની અંદર અવલંબન છે, એટલે એનાથી એ પરિણમન ભરિતાવસ્થ છે, ભરેલું છે.
શું
આલંબન છે એટલે શું કે ખાલી નથી એમ છે. પુણ્ય પાપ થી ખાલી થઈ ગયું તો પુણ્ય નો હોય ને પાપે નો હોય તો પરિણામ શૂન્ય થઈ જશે, કેમ કે ત્રીજી જાતને જાણતા નથી. તો કે ના, ત્રીજું છે જ્ઞાનમય પરિણમન છે, આનંદમય પરિણમન છે, શાંતિમય પરિણમન છે, એમ કેવું છે. શું કેવું છે જ્ઞાન? કે જ્ઞાન એ પ્રતિચરિતમ, કે જે બાહ્યરૂપ પરિણમું હતું તે જ પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમું છે. જ્ઞાન તો જ્ઞાને પ્રતિચરિતમ, જ્ઞાન તો જ્ઞાનમાં સ્થિર થયું છે, એમ કહે છે. જ્ઞાન શેમાં સ્થિર થયું છે? કે જ્ઞાન તો પોતામાં જ સ્થિર થયું છે, પોતામાં ચરવા લાગ્યું છે, પોતામાં જામવા લાગ્યું છે. શું? હા, બહાર જતું હતું, હવે વિજ્ઞાન ઘન થવા લાગ્યું છે, એમ કહે છે. શું? જ્ઞાન જ્ઞાનમાં જ જામવા લાગ્યું છે. ચરવું કયો, જમવું કયો, શું એકાગ્ર થવું કયો? તો કહે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા કઈક વિશેષ પણ છે. શું? એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે એને બીજું શું થાય? કે કેમકે જ્ઞાન એટલે જાણવું જાણવું, આપણે આ બધું જાણે એને જ્ઞાન એટલું સમજીએ છીએ જ્ઞાન ને. તો કે ના, આ જ્ઞાન સુખમય, સુખ વાળું છે, એમ કહેશે. હવે અને કેવું સુખ છે? કે અમૃત જેવું સુખ છે. કેવું?
અમૃત,
સુખામૃત છે, અમૃત જેવું સુખ છે. હા, તે વિશેષ કહે છે કે એતે તત્ર નિરતાઃ પરમમ અમૃતમ વિંદંતિ. એ તે એટલે વિદ્યમાન છે સમ્યક દ્રષ્ટિ મુનીશ્વર, આયા સાચા મુનિની વાત લીધી છે. શું? એ તેમાંથી એટલું કાઢ્યું, સાચા મુનિ એમ. સમ્યક દ્રષ્ટિ એટલે સાચા મુનિ, આ વેશધારી મુનિ એમ લેવા ને. વિદ્યમાન છે સમ્યક દ્રષ્ટિ મુનીશ્વર, શુદ્ધ સ્વરૂપના અનુભવમાં મગ્ન છે. નિરતાહા, રતા એટલા નહીં, રત નહીં પણ નિરતાહા, એકદમ જેમાં એકાગ્ર લીન થયેલા છે. શુદ્ધ સ્વરૂપના અનુભવમાં લીન છે, એકાગ્ર છે, મગ્ન છે, ते परम अमृतम विंदंती के ते सर्वोत्कृष्ट अतेन्द्रिय सुख ने आस्वादे अमृत जेवा सुख नो ए अनुभव करे छे के जेना अनुभव पासे बीजो कोई अनुभव एने सुखरूप लागतो नथी बधा अनुभव पछी दुखरूप लागे छे ए सिवायना बधा अनुभव एने विषय कषाय ना तो दुखरूप छे पण शुभ भावना पण दुखरूप छे अमृत शब्द लीधो छे જે અમૃત થી મરે નહીં અમૃત એટલે જે અમૃત થી મરે નહીં ભાવ મરણ ન થાય અને દ્રવ્ય મરણ પણ ન થાય જન્મ મરણ બધા છૂટીને મોક્ષ થઈ જાય સુખી થતા થતા મુનિઓ અજર અમર પદને પામે છે પછી એમને જન્મ મરણ હોતા નથી નિર્વાણ પદને પામે છે ના બિલકુલ નથી ખોટી દુખી છે રંગ દુખી છે અરે દેવ પણ દુખી છે બધા દુખી છે કેમ દુખી છે કે સુખ મેળવવા માટે જાવા નાખે છે ને ઝંઝાપાત કરે છે તો આપણે બીજું બને મોક્ષવાદ પ્રકાશકમાં સંસાર દુઃખ નિરૂપણ તો ચાલે છે પ્રકરણ ચાલે છે સંસાર દુઃખ નિરૂપણ નું તો પ્રકરણ ચાલે છે તો કે જો સુખી હોત તો અહીંથી સુખ લઈ લો ને અહીંથી સુખ લઈ લો એવું હોત નહીં અને પ્રવૃત્તિ જ ન હોત સુખ મેળવવાની સુખ મેળવવાની પ્રવૃત્તિ એની વર્તમાન દુખી હાલતને જાહેર કરે છે સાબિત કરે છે કે છે કે આ મુનિઓ છે જે વિદ્યમાન મુનિઓ છે પ્રગટ જોઈએ છીએ એમ કે છે અમે અમૃતચંદ્રાચાર્ય પોતે મુનિ છે લખનાર પોતે પણ મુનિ છે એ પોતાની વિદ્યમાનતામાં ઉભા રહીને વાત કરે છે કે અમે અમૃત જેવા સુખને અનુભવ કરીએ છીએ અહીંયા અમે અમારા સુખની તુલે જગતનો કોઈ પ્રાણી સુખી નથી દુનિયા ન માને એવી વાત છે કેમ કે બહારમાં નગ્ન છે નગ્ન થતા જીવ સ્વવિકલ્પી છે શુભ અશુભ ક્રિયામાં મગ્ન થતા જીવ વિકલ્પી છે અને વિકલ્પી છે તેથી દુખી છે આ ટેન્શનમાં શું થાય છે વિકલ્પ વધી જાય છે એટલે આકુલતાનો અનુભવ થાય છે કે ભાઈ અત્યારે ટેન્શનમાં છે તણાવ વિકલ્પ છે પોતે જ ટેન્શન છે જીવનું બાહ્ય દિશામાં પરિણામનું ખેંચાણ એને તણાવ અથવા ટેન્શન કહેવામાં આવે છે બાહ્ય પદાર્થ ઉપરનું ખેંચાણ એ વિકલ્પ સહિત હોય છે તો કહે છે કે કોઈ પણ શુભ ક્રિયા કરે કોઈ પણ અશુભ ક્રિયા કરે એમાં જીવ એકાગ્ર થાય તન્મય થાય ત્યારે તે વિકલ્પમાં તે જીવ દુઃખી છે તે જીવ દુઃખી છે એને આકુલતા થતી હોય છે પછી કોઈ વાર તીવ્ર આકુલતા અને કોઈ વાર મંદ આકુલતા પણ આ જાત તો એની આકુલતાની છે તેથી દુખી છે ક્રિયા સંસ્કાર છૂટીને એટલે શુભ ક્રિયા અને અશુભ ક્રિયાનો સંસ્કાર પણ છૂટી જઈને એટલે એનો રાગ પણ છૂટી જઈને કારણ કે રાગ છે એ સંસ્કાર વશ છે ઇષ્ટનિષ્ઠ પણ તો છૂટી ગયું પછી જે રાગ રહી ગયો એ તો સંસ્કાર વશ રહી ગયો છે એ સંસ્કાર પણ છૂટીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા જીવ નિર્વિકલ્પ છે અથવા નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ થતા એના પરિણામ પણ નિર્વિકલ્પ થાય છે તેથી સુખી છે વિકલ્પ છે તે દુઃખરૂપ છે અને વિકલ્પનો અભાવ તે સુખરૂપ છે અને તેથી મુનિઓ સુખી છે. આમ છે બારમાં કઈ સાધન નથી એમ લાગે, નિરાધાર લાગે, પણ અંદરમાં આનંદનો પર્વત છે, આનંદનો સમુદ્ર છે, એમાં ડૂબકી મારી ગયા છે. અને એટલા સુખના પરિણામનો કરંટ ચાલે છે. શું?
સુખના પરિણામનો કરંટ,
સુખના પરિણામનું ઝણઝણાટ કરંટ ચાલે છે કે શરીરને તડકો ટાડ છે એની ખબર પડતી નથી, ભૂલી જાય છે. શરીર છે બાજુમાં, પાડોશમાં શરીર છે એ ભૂલી જાય છે. અમે દેહધારી છીએ તે માંડ માંડ યાદ કરવું પડે છે. આ તો હજી ગ્રસ્ત અવસ્થામાં લખે છે. એની દશા કેવી હશે? હે, એ તો હજી મુનિ પંપદની ભાવના ભાવે છે. જે દશામાં એ એમ કે છે કે બાજુમાં જોડે શરીર છે એ માંડ માંડ યાદ આવે છે, બાકી અમારો ઉપયોગ ઉપયોગમાં એવો રમે છે, ઉપયોગ શાંતિમાં એવો શાંતિના ઢાળામાં ઢીમ થતો જાય છે, જામતો જાય છે. શું
જામતો જાય?
કે મુનિ દશાને એ ભાવના ભાવે છે, અભિલાષા કરે છે. હા, લીધું છે ને આપણે જીનવાણીની સ્તુતિ છે ને, ભાગ ચંદ તિનકો નિત ચાવે, મને દશા નહીં આપણે એસે સાધુ સુગુરુ કબ મિલે હે, એમ આ ભાગચંદજી એ લીધું છે. તો ભાગ ચંદ તિનકો નિત ચાવે, અમે તો એને નિત્ય એની ચાહના કરીએ છીએ કે આવી સુખી દશા અમારી ક્યારે થાય. શું એમાં ચાહના શેની છે? સુખની ચાહના છે. જે હાલતા ચાલતા સિદ્ધ છે, જે અંતર બાહ્ય નિર્ગ્રંથ છે, જે નિષ્પ્રયી અને નિષ્કામી છે, અથવા તો જેની નિષ્કારણ કરુણા અને નિષ્કારણ દયાનો સાગર છે, કેમ કે અંતરમાં પણ એટલી દયા ભરી છે કે એકેન્દ્રિયની પણ એ હિંસા કરવા ચાહતા નથી. એવી મુનિ દશા છે. શું? કે જેમણે જેમના વિતરાગી ગુણો પ્રચુર સ્વસંવેદનમાં એ અનુભવ કરે છે, પ્રચુર સ્વસંવેદનથી વિતરાગી ગુણોનો, વિતરાગતા આદિનો અનુભવ કરે છે, ને જેમને જોતા સિદ્ધપદનું જ્ઞાન થાય છે. હાલતા ચાલતા સિદ્ધ એટલા માટે કયા છે, જેમને જોતા સિદ્ધપદનું જ્ઞાન થાય છે કે આવા સિદ્ધ આવા હોય. શું? આ સદેહ છે ને, પેલા વિદેહી છે, પણ જ્ઞાન થઈ જાય વિદેહીનો. એવું જેની વિદેહી દશા દેહ સહિત હોવા છતાં જેની વિદેહી દશા પ્રસિદ્ધ થઈ ગઈ છે, સદેહ પ્રસિદ્ધ કરેલી છે, માટે અહીંયા સિદ્ધ પદ્ધન દેખાય છે, વિદેહી દશા દેખાય છે ત્યાં. એવા મુનિઓ સુખી છે, એટલા બધા સુખી છે કે જગતના સાધારણ પ્રાણીને એનો અંદાજ પણ આવે નહીં. કેવો? અંદાજ ના આવે એને. શું? ચક્રવર્તી છ ખંડનો સાહેબો અને ઉપર 32 લાખ વિમાનનો સાહેબો ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર આદિ વંદન કરવા આવે પણ હામું જોવે નહીં, હામું જોવાની પડી નથી એમને. શું? આ કૃપાળુ જોવે સત્પુરુષનો મહિમા થોડોક વિશેષ એટલા માટે ગાયો છે કે મુનિઓ તો ઉપદેશ આપવા બંધાયેલા નથી, માગણી કરે તો પણ એને વિકલ્પ ના આવે તો ક્યાંય પરાણે લાવે નહીં. એક તો જંગલ મારીએ, ગામ મારીએ નહીં, એટલે એનો પ્રત્યક્ષ લાભ મળવો મુશ્કેલ પડે. વળી ગામમાં આવી ચડે કે પોતે જંગલમાં જાય, ત્યારે એમનો ઉપદેશ આપવાનો વિકલ્પ હોય તો આપે, નહીં તો આપે નહી. ત્યારે એમ કહ્યું કે સત્પુરુષ સરળ છે, જોકે આ કઈ અસરળતા નથી, શું આ તો ગુણ છે એમનો, પણ પોતાનો લાભ જોઈને આ તો વાત કરે છે. શું આમાં તો સ્વાર્થ નો સૌને હિસાબ છે, કે મારો સ્વાર્થ ક્યાં વધારે પોસાય છે કે સત્પુરુષ પાસે પોસાય છે. એટલે પછી એમણે ભગવાન કરતા પણ વધારે ઉપકાર ગાયો. એ બધી મહિમા કરવાની વિલક્ષણ શૈલી છે એમને, શું વિશિષ્ટ શૈલી છે. ત્રિલોકીનાથ જેને વશ છે, છતાં જેને ગર્વ નથી અને ગારવ નથી, જે ઉન્મત થતા નથી, શું અને બારમા અટપટી દશાથી વર્તે છે કે ઓળખાણ થવું મુશ્કેલ પડે, શું તેને જોઈને વધારે બહુમાન આવે છે કે અમને તો, અમને તો એમને જોઈને વધારે બહુમાન આવે છે કે શું. ગુણ અવગુણ ની પણ વ્યાખ્યા કેવી કરી છે, જેમ કોઈને કોઈને શ્રીમંતાઈ આવી જાય, ધંધો વેપાર કરતા કરતા ખૂબ પૈસા કમાઈ જાય, તો પછી બારમાં સારું મકાન, સારા કપડાં, સારા દાગીના, બારનો વૈભવ બધો એનો કોઈ દેખાય એવી રીતે રહીએ, અને કોઈ ગમે એટલા એથી વધારે પૈસા કરોડો અબજો આવી જવા છતાં જેવી રીતે રહીએ એવી રીતે જ રહીએ, કાંઈ ફેરફાર ન કરે, શું જેવી રીતે પહેલાં રહેતા હોય એવી જ રીતે રહીએ. પછી કોઈને ખબર પડી જાય એની ગંભીરતાને, ઓ આને તો આટલો બધો અઢળક સંપત્તિ આવી જવા છતાં આ માણસ બહારમાં દેખાવા દેતો નથી, આ પચાવી ગયો, શું કે સંપત્તિને પચાવી ગયો. એમ મુનિ અને ભગવાને તો બહારમાં વૈભવ દેખાડે બધાને, ત્યારે સત્પુરુષ પચાવી ગયા એમ કીધું એમણે. ઠીક, મહિમા કરવાની શૈલી છે ને આ તો, કે એ જ પરમાત્મા એના કબજામાં છે, એની દ્રષ્ટિના કબજામાં તો ત્રણ લોકનો નાથ છે, છતાં અંદર પચાવી ગયા છે, શું એની સંપત્તિ દેખાડવા દેખાવા દેતા નથી, એમ કરીને મહિમા કર્યો. જો એ બધી વાતો તો બધી અગમ નિગમની જ છે, શું ત્યાં કઈ હેતુ એ નથી કે ભગવાન કરતા એને વધારે બતાવવા છે, એ મુનિ કરતા વધારે બતાવવા છે, હેતુ એ નથી. હેતુ એ છે કે મુમુક્ષુ જીવને અધિક લાભ મળે પ્રત્યક્ષ યોગનો, એવી પરિસ્થિતિ મુનિઓ અને તીર્થંકરો કરતા સત્પુરુષની વિશેષ પ્રમાણમાં છે, એટલું જ બતાવવું છે. એને લાભ મળવાની વિશેષ પરિસ્થિતિ છે, એ તક બતાવે છે એને, બીજું કઈ નથી કહેવું ત્યાં, અને ઊંચા નીચા સાબિત નથી કરવા કઈ, શું કેવું હોય ત્યારે શું કેવી રીતે કહે, શું જેમ 271 માં કીધું કે જ્ઞાન જ જ્ઞાતા છે ને જ્ઞાન જ જ્ઞેય છે, છ દ્રવ્ય જ્ઞેય નથી એ ભ્રાંતિ છે એમ કીધું, પણ એ ભ્રાંતિ કહે તો હરખી રીતે કહેવાય, ત્યાં ઓલો ઉડાડવાનો હેતુ નથી, સ્વપર પ્રકાશક પણ ઉડાડવાનો હેતુ નથી, પણ શૈલી એવી કરે તો જ સારી રીતે પરમાર્થને સમજાવી શકાય, એ વગર સમજાવવાની બીજી પરિસ્થિતિ નથી, એટલે એમ જ કહેવાય. શું એવા મુનિઓ સુખી છે, એટલે એવા પુણ્ય પાપમાં મુનિ દશાનું આવ્યું છે, શું મુનિની વાત લઈ લીધી. શું પ્રવર્તે નૈષ્કર્મે નખલુ મુનયઃ સંતિ શરણાઃ તદા જ્ઞાનમ જ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિતમ્ એષામ શરણમ. સ્વયં વિજ્ઞંતે તે પરમમ અમૃતમ તત્ર નિરતાઃ. સ્વયં વિજ્ઞંતે તે પરમ અમૃત ને સ્વયં વિંદંતે અનુભવ કરે છે, વેદે છે, આસ્વાદે છે એવા મુનિઓને પુણ્ય પાપ ના પરિણામ ના આલંબન ની જરૂર નથી. 104 થયો, 105 લઈ લઈએ. ધ્રુવમચલમ માં ભાતિ ભવનમ શિવસ્યાયમ હેતુ સ્વયમપિ યસ્તત્ શિવ ઇતિ અતો અન્યત બંધસ્ય સ્વયમપિ યતો બંધ ઇતિ તત્ તતો જ્ઞાન જ્ઞાન આત્મત્વમ ભવનમ અનુભૂતિર્હિ વિહિતમ. અર્થ યત એતદ જ્ઞાનાત્મા ભવનમ ધ્રુવમ અચલમ આભાતિ અયમ શિવસ્ય હેતુ. શિવ એટલે આત્મકલ્યાણ. આત્મકલ્યાણનો હેતુ કોણ પણ કારણ કોણ કે જે કોઈ આ ચેતના લક્ષણ એવી સત્તા સ્વરૂપ વસ્તુ છે, નિશ્ચયથી સ્થિર થઈને પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદ કઈ છે એ બધે પ્રત્યક્ષ વાપરશે. રાજમલજી બધે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ કરે છે. પ્રત્યક્ષપણે સ્વરૂપની આસ્વાદ કઈ છે એ જ મોક્ષનો માર્ગ છે. આ પુણ્ય પાપ મોક્ષનો માર્ગ નથી, બંધનો માર્ગ છે. તો પછી આ મોક્ષનો માર્ગ કોણ છે, કેવો છે, આ એનું પ્રતિપાદન કરે છે. સ્પષ્ટ પ્રતિપાદન કરે છે શું કે જે કોઈ આ ચેતના લક્ષણ એવી સત્વ સ્વરૂપ વસ્તુ, ભવનમ નો અર્થ કર્યો શું, જ્ઞાનાત્મા એટલે ચેતના લક્ષણ એવી સત્વ સ્વરૂપ વસ્તુ, હયાતી ધરાવનાર વસ્તુ, ખરેખર તેમાં જે સ્થિર થઈને પ્રત્યક્ષપણે એ સ્વરૂપનું આસ્વાદન કરે, એનો અનુભવ કરે, એને જ મોક્ષનો માર્ગ કહેવામાં આવ્યો છે. મોક્ષ પામવાનો આ એક જ ઉપાય છે. કોઈ પણ પ્રકારનું પુણ્ય કરવું તે મોક્ષનો ઉપાય નથી. આમ સિદ્ધ કરવું છે. અધિકાર તો પુણ્ય પાપનો છે ને, એટલે એનો નિષેધ તો પછી વિધિ છે ને, વિધિ સહિત નિષેધ સ્થાપે છે. એમને સીધો નિષેધ કરતા નથી. એ રીતે આ કળશની અંદર અસ્થિતિ વિષય લીધો છે. વિશેષ લઈશું.